એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક પર વાત કરવાના છીએ જે ખરેખર આપણી આંખો ખોલી નાખે છે.
નમસ્કાર.
ખાસ કરીને જ્યારે આપણે વિકાસ અને આર્થિક પ્રગતિ જેવા શબ્દો સાંભળીએ છીએ ત્યારે. પુસ્તક છે મોર્ટન જેરવેનનું પુઅર નંબર્સ.
હા, અને આ પુસ્તક એટલા માટે મહત્વનું છે કારણ કે આજે દુનિયાભરમાં, મતલબ સરકારોથી લઈને મોટી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સુધી, બધા નિર્ણયો લેવા માટે આંકડાઓ પર જ આધાર રાખે છે.
બરાબર.
ખાસ કરીને જ્યારે આફ્રિકા જેવા ખંડના વિકાસની વાત આવે ત્યારે પેલો જીડીપી જેવો આંકડો બહુ મોટો ગણાય છે. પણ શું થાય જો એ આંકડા જ, જેને આપણે એકદમ સાચા માનીએ છીએ, તે ભ્રામક હોય તો?
બરાબર, એ જ મુદ્દો. પુસ્તક કહે છે કે જે આંકડાઓ પર અબજો ડોલરની સહાય અને દેશોની આખી નીતિઓ નક્કી થાય છે તે ઘણીવાર, મતલબ કે અનુમાન અને જૂની પુરાણી પદ્ધતિઓ પર આધારિત હોય છે, લગભગ એમ સમજો કે કાલ્પનિક જેવા. આ ખરાબ આંકડા ખાલી ગેરસમજ નથી ફેલાવતા, એનાથી આગળ વધીને ખોટા નિર્ણયો તરફ દોરી જાય છે. એટલે આજે એ ચાલો આ આંકડાકીય ભ્રમણા પાછળની વાસ્તવિકતા શું છે એ સમજવાનો પ્રયાસ કરીએ.
અને શરૂઆત કરીએ લેખકથી. મોર્ટન જેરવેન એ નોર્વેના છે, અને ખાલી અર્થશાસ્ત્રી નથી, ઇતિહાસકાર પણ છે. એમની પાસે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ જેવી જાણીતી સંસ્થામાંથી ઇકોનોમિક હિસ્ટ્રીમાં પીએચડી છે.
અચ્છા.
અને હાલ નોર્વેની એક યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે કામ કરે છે.
એટલે એમનો અભ્યાસ ખાલી આંકડા પૂરતો નથી, પણ એ આંકડા ક્યાંથી આવ્યા, કેવી રીતે બન્યા, એના ઇતિહાસમાં પણ ઊંડા ઉતરે છે. આ જ વાત એમના દૃષ્ટિકોણને ખાસ બનાવે છે, ખરું ને?
ચોક્કસ. એમના કામમાં બે વસ્તુઓ બહુ મહત્વની છે. એક, તમે કહ્યું એમ, ઇતિહાસ અને અર્થશાસ્ત્રનું મિશ્રણ. અને બીજું, એમણે ખાલી લાઇબ્રેરીમાં બેસીને આ બધું નથી લખ્યું.
ઓ,
એમણે આફ્રિકાના ઘણા દેશોમાં જાતે જઈને ત્યાંની સરકારી આંકડાકીય કચેરીઓ છે ને, જેને એનએસઓસ કહેવાય ને, નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસીસ, એમની સાથે કામ કર્યું છે.
વાહ.
ડેટા કેવી રીતે ભેગો થાય છે એ આખી પ્રક્રિયા નજરે જોઈ છે. ત્યાંના અધિકારીઓ સાથે, નીતિ ઘડનારાઓ સાથે વાતચીત કરી છે.
એટલે એમને ગ્રાઉન્ડ રિયાલિટીની પૂરેપૂરી ખબર છે. આ તો બહુ મોટી વાત કહેવાય.
હા, અને સાથે સાથે વિશ્વ બેંક જેવી મોટી સંસ્થાઓ સાથે પણ કામ કર્યું છે, એટલે એમને એ પણ ખબર છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે આ આંકડાઓનો ઉપયોગ કેવી રીતે થાય છે અને એનું દબાણ કેવું હોય છે. અને નોર્વેજિયન હોવાને કારણે કદાચ તેઓ અમેરિકા, યુકે જેવી મોટી શક્તિઓના પ્રભાવથી થોડા વધુ સ્વતંત્ર રીતે વાત કરી શકે છે. પણ સૌથી મહત્વનું, તેઓ ખાલી આંકડા ખરાબ છે એમ કહીને અટકતા નથી, પણ એ શા માટે અને કેવી રીતે ખરાબ છે તેના મૂળ કારણો સુધી જાય છે. એમાં પછી ઇતિહાસ, રાજકારણ, બધું જ આવી જાય છે.
બહુ રસપ્રદ. તો પુસ્તકનો મુખ્ય સૂર શું છે, એનો હાર્દ શું કહે છે?
પુસ્તકનો કેન્દ્રવર્તી વિચાર એકદમ સ્પષ્ટ છે, અને કદાચ થોડો આંચકો આપે એવો પણ છે, કે સબ સહારન આફ્રિકાના જે મૂળભૂત આર્થિક આંકડા છે, ખાસ કરીને પેલો જીડીપી,
હા જીડીપી,
તે મોટા ભાગે ભરોસાપાત્ર જ નથી. તે એટલા બધા ખામીયુક્ત છે કે જેરવેન તેને ઘણીવાર આંકડાકીય કાલ્પનિકતા, એટલે કે સ્ટેટિસ્ટિકલ ફિક્શન પણ કહે છે.
સ્ટેટિસ્ટિકલ ફિક્શન? બાપ રે.
હા, એટલે કે જે આંકડા આપણને આફ્રિકાના અર્થતંત્રનું ચિત્ર બતાવે છે ને, તે વાસ્તવિકતાથી ઘણું અલગ હોઈ શકે છે.
અને આ કાલ્પનિકતાની અસર શું થાય, મતલબ શું ફેર પડે જો આંકડા થોડા આમતેમ હોય?
ફેર બહુ મોટો પડે, કારણ કે આ જ આંકડાઓના આધારે તો નક્કી થાય છે કે કયા દેશને કેટલી વિદેશી સહાય આપવી, સરકારે કઈ આર્થિક નીતિઓ અપનાવવી જોઈએ, રોકાણકારોએ પોતાના પૈસા ક્યાં રોકવા.
બરાબર.
હવે વિચારો, જો પાયો જ ખોટો હોય તો એના પર બનેલી આખી ઇમારત કેવી હોય? પુસ્તક એ જ સવાલ પૂછે છે કે ભાઈ, જો આપણા પાયાના આંકડા જ આટલા નબળા હોય તો આપણે આફ્રિકાના વિકાસને સાચી રીતે સમજી અને મદદ કેવી રીતે કરી શકીએ?
આ સમજવા માટે પુસ્તક આપણને કઈ દિશામાં લઈ જાય છે, શરૂઆત કઈ રીતે કરે છે?
પુસ્તકની શરૂઆત જ એકદમ ધડાકા સાથે થાય છે. ઘાનાનું 2010નું ઉદાહરણ આપે છે. એક રાતમાં ઘાનાનો જીડીપી 60%થી વધુ વધી ગયો.
શું વાત કરો છો, 60%? એક રાતમાં?
હા, પણ કોઈ આર્થિક ચમત્કાર નહોતો થયો. થયું એવું કે એમણે જીડીપી ગણવાની જે પદ્ધતિ હતી ને, એમાં વર્ષો પછી ફેરફાર કર્યો. જૂનું બેસ યર હતું એને બદલીને નવું અપનાવ્યું. આ પ્રક્રિયાને રીબેસિંગ કહેવાય.
અચ્છા, રીબેસિંગ.
આનાથી એટલું સ્પષ્ટ થયું કે વર્ષો સુધી એમના આંકડા દેશના અર્થતંત્રમાં આવેલા મોટા ફેરફારો, જેમ કે મોબાઈલ ફોનની ક્રાંતિ આવી, સેવા ક્ષેત્ર કેટલું વિકસ્યું, આ બધું પકડી જ શક્યા નહોતા.
એટલે આ તો એવું થયું કે તમે વર્ષો સુધી ઘરના ખર્ચનો હિસાબ જૂની ફાટેલી ડાયરીમાં લખતા હો, અને પછી અચાનક કોઈ દિવસે લેટેસ્ટ કોમ્પ્યુટર પર સ્પ્રેડશીટ બનાવીને બધા નવા ખર્ચા ઉમેરો, એટલે હિસાબ તો અચાનક મોટો દેખાવાનો જ, પણ ખર્ચ તો પહેલાંય થતો હતો, બસ નોંધાયો નહોતો.
બરાબર, એ જ વાત. અને આવું ખાલી ઘાનામાં નથી થયું, એના પછી નાઇજીરિયામાં પણ આવું જ રીબેસિંગ થયું. એમનો જીડીપી તો લગભગ બમણો થઈ ગયો હતો.
ઓહો.
જર્વેન આ ઉદાહરણોથી બતાવે છે કે આંકડાઓની ચોકસાઈનો જે ભ્રમ આપણને હોય છે એ કેટલો મોટો છે. પછી તે આપણને ઇતિહાસમાં લઈ જાય છે, છેક વસાહતી સમયમાં, જ્યારે આ આંકડાશાસ્ત્રની પદ્ધતિઓ શરૂ થઈ હતી, ત્યારે તેનો મુખ્ય હેતુ શાસન ચલાવવાનો અને સંસાધનોનું શોષણ કરવાનો હતો, લોકોનું ભલું કે કલ્યાણ માપવાનું નહીં. અને એ વારસો આજે પણ ક્યાંક ને ક્યાંક અસર કરે છે.
તો આ ઐતિહાસિક વારસો અને આજના પડકારો, જેમ કે તમે પેલી NSOs એટલે કે રાષ્ટ્રીય આંકડાકીય કચેરીઓની વાત કરી, તે કેવી રીતે જોડાયેલા છે? મતલબ આંકડા બને છે કેવી રીતે અને તેમાં મુખ્ય મુશ્કેલીઓ ક્યાં આવે છે?
હા, આ બહુ જ મહત્વનો સવાલ છે. જર્વેન પુસ્તકમાં ઊંડાણપૂર્વક બતાવે છે કે મોટાભાગના આફ્રિકી દેશોમાં આ જે NSOs છે એમની પાસે પૂરતા સંસાધનો જ નથી હોતા.
એટલે કે પૈસા, માણસો.
હા, ઓછા કર્મચારી, ઓછું ભંડોળ, ટેકનોલોજી જૂની, પદ્ધતિઓ પણ જૂની. ઘણીવાર તો GDP ગણવા માટે જે બેઝ યર વપરાય તે 10-15 ક્યારેક 20 વર્ષ જૂનો હોય.
20 વર્ષ?
હા, હવે વિચારો, 20 વર્ષમાં તો આખું અર્થતંત્ર કેટલું બદલાઈ જાય. મોબાઈલ, ઇન્ટરનેટ, કેટલું નવું આવ્યું હોય. આ જે મોટો ગેપ પડે ને ડેટામાં, એ ભરવા માટે પછી એ લોકો ઘણા બધા અનુમાનો લગાવે છે, અંગ્રેજીમાં જેને ઇમ્પ્યુટેશન્સ કહેવાય.
એટલે અંદાજા.
હા, અંદાજા. એનો મતલબ એ થયો કે GDPનો એક મોટો હિસ્સો વાસ્તવિક સીધા માપન પર આધારિત નથી હોતો, પણ આવા અંદાજો પર આધારિત હોય છે.
અને કયા ક્ષેત્રો માપવા સૌથી અઘરા પડતા હશે?
મુખ્યત્વે બે ક્ષેત્રો. પહેલું છે નિર્વાહ ખેતી, એટલે કે સબસિસ્ટન્સ એગ્રીકલ્ચર. લાખો ખેડૂતો એવા છે જે પાક ઉગાડે છે, પણ એ બધો પોતાના ઘર વપરાશ માટે જ હોય, બજારમાં વેચવા જ ના જાય.
હા, ગામડાઓમાં આવું ઘણું બને.
બરાબર. તો એનું મૂલ્ય કેવી રીતે ગણવું એ બહુ અઘરું છે. અને બીજું, અને કદાચ એનાથી પણ મોટું અને વધુ જટિલ, છે શહેરી અનૌપચારિક ક્ષેત્ર, અર્બન ઇન્ફોર્મલ ઇકોનોમી.
એટલે કે લારીવાળા, ફેરિયા, નાના કારીગરો.
હા, કરોડો લોકો આ રીતે કામ કરે છે. શેરી વિક્રેતાઓ, નાના કારીગરો, ઘરકામ કરનારા, છૂટક મજૂરી કરનારા, એમની આવકનો કોઈ પાક્કો હિસાબ રાખવો લગભગ અશક્ય જેવું છે.
સાચી વાત.
આ બંને ક્ષેત્રો આફ્રિકી અર્થતંત્રનો બહુ જ મોટો ભાગ છે, પણ એમને માપવામાં થતી નાની ભૂલ પણ આખા GDPના આંકડાને અને ગરીબીના અંદાજને આમથી તેમ કરી શકે છે.
એટલે એક તરફ આ આંકડા બનાવવાની આંતરિક મુશ્કેલીઓ અને મર્યાદાઓ છે, અને બીજી તરફ આ આંકડાઓનો જે ઉપયોગ કરે છે, જેમ કે સરકારો, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, એમનું દબાણ પણ હશે, ખરું ને?
બરાબર પકડ્યું. અહીંથી જ પેલું આંકડાઓનું રાજકીય અર્થતંત્ર શરૂ થાય છે. જર્વેન બહુ સરસ રીતે સમજાવે છે કે આંકડા ક્યારે તટસ્થ કે નિર્દોષ નથી હોતા. સરકારો ક્યારેક સારા આંકડા બતાવવા માંગે. શા માટે? તો કે વિદેશી રોકાણ આકર્ષવા માટે, અથવા તો ચૂંટણી જીતવા માટે, કે ભાઈ જો અમે કેટલો વિકાસ કર્યો.
હા, એવું તો બને.
અને ક્યારેક એનાથી ઉલટું ખરાબ આંકડા બતાવવામાં પણ ફાયદો દેખાય, જેમ કે વધુ વિદેશી સહાય મેળવવા માટે, કે પછી લોન માફી મેળવવા માટે.
અચ્છા, આ પણ એક એંગલ છે.
બરાબર. અને બીજી બાજુ વિશ્વ બેંક જેવી સંસ્થાઓ કે દાતા દેશો છે, એ લોકો પરિણામ આધારિત મદદ આપવા માંગે છે, એટલે એમને તો સારા આંકડા જોઈએ, ભલે પછી એની ગુણવત્તા કેવી પણ હોય. આ એક પ્રકારનું દબાણ ઊભું કરે છે.
અને આ બધાની અસર પહેલા દેશોના રેન્કિંગ પર પણ પડતી હશે ને, જે આપણે સતત છાપામાં અને TVમાં સાંભળીએ છીએ, આ દેશ આટલામાં ક્રમે, પેલો દેશ પેલા ક્રમે.
હા, પુસ્તક આંતરરાષ્ટ્રીય ડેટાબેઝ અને આ રેન્કિંગ સિસ્ટમની પણ બહુ આકરી ટીકા કરે છે. તે બતાવે છે કે વિશ્વ બેંક, IMF કે પછી મેડિસિન પ્રોજેક્ટ જેવા પ્રતિષ્ઠિત ડેટાબેઝમાં પણ એક જ દેશના આર્થિક વૃદ્ધિદર વિશે અલગ અલગ આંકડા જોવા મળી શકે છે.
શું વાત છે, એક જ દેશ માટે અલગ અલગ વૃદ્ધિદર?
હા, કોઈ ડેટાબેઝ બતાવે કે દેશની અર્થવ્યવસ્થા સ્થગિત છે, જ્યારે બીજો ડેટાબેઝ બતાવે કે એ જ દેશ સારો એવો વિકાસ કરી રહ્યો છે. આના પરથી જ મોટો સવાલ ઉઠે છે કે આપણે આફ્રિકાના આર્થિક ઇતિહાસ વિશે ખરેખર કેટલું નક્કર જાણીએ છીએ.
આ તો બહુ ગંભીર વાત કહેવાય.
અને જે રેન્કિંગ્સ બને છે, જેમ કે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ હોય કે ભ્રષ્ટાચારનો સૂચકાંક હોય, એ ઘણીવાર આવા જ શંકાસ્પદ ડેટા પર આધારિત હોય છે. જર્વેન કહે છે કે આ રેન્કિંગ્સ ચોકસાઈને કારણે નહીં, પણ વારંવાર પુનરાવર્તન થવાને કારણે વિશ્વસનીય લાગવા માંડે છે.
એટલે એક વાત વારંવાર કહેવાય એટલે સાચી લાગવા માંડે, એવું
કંઈક અંશે એવું જ. અને ગરીબીના આંકડાની વાત પણ એવી જ છે. ઘણીવાર બહુ ઓછા ડેટા અને ભારેખમ ધારણાઓ પર આધારિત હોય છે. પદ્ધતિ બદલો એટલે અંદાજ બદલાઈ જાય.
જો સમસ્યા આટલી ઊંડી અને વ્યાપક છે, તો શું એનો કોઈ ઉકેલ નથી? આંતરરાષ્ટ્રીય સ્તરે જે પ્રયાસો થયા છે, એમની ક્ષમતા વધારવાના, એનું શું પરિણામ આવ્યું?
જર્વેન કહે છે કે મોટા ભાગના આવા પ્રયાસો બહુ સફળ નથી રહ્યા, કારણ કે તે મોટે ભાગે ટૂંકા ગાળાના હોય છે. કોઈક ટેકનિકલ ટ્રેનિંગ આપી દીધી, થોડા કોમ્પ્યુટર કે સાધનો આપી દીધા,
એટલે ઉપર છલ્લું કામ.
હા, પણ મૂળ સમસ્યા જે છે, સંસ્થાકીય નબળાઈ, રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ, પૂરતા ભંડોળની અછત, લાંબા ગાળાના રોકાણની જરૂરિયાત, એના પર ધ્યાન નથી અપાતું. અને દાતાઓ પણ, એમને તો ઝડપી પરિણામો જોઈએ છે, જ્યારે આવી આંકડાકીય ક્ષમતા બનાવવામાં વર્ષો, કદાચ દાયકાઓ પણ લાગી જાય છે.
તો પછી જર્વેન પોતે શું સૂચવે છે? આ બધું સાંભળીને થોડી નિરાશા જેવું લાગે, પણ શું કોઈ આશાનું કિરણ છે, કોઈ રસ્તો છે?
હા, બિલકુલ. જર્વેન નિરાશાવાદી નથી, તે ખૂબ જ વાસ્તવિક અને નક્કર ઉકેલો સૂચવે છે. સૌથી પહેલી અને કદાચ સૌથી મહત્વની વાત એ કહે છે, આંકડાકીય નમ્રતા અપનાવો, સ્ટેટિસ્ટિકલ હ્યુમિલિટી.
આંકડાકીય નમ્રતા
એટલે
કે આપણે સ્વીકારવું પડશે કે આંકડા સંપૂર્ણ નથી હોતા, તેમાં હંમેશા થોડી ઘણી અનિશ્ચિતતા રહેલી જ હોય છે. આ વાત છુપાવવાને બદલે તેનો ખુલીને સ્વીકાર કરવો જોઈએ. જર્વેન એને મજાકમાં જાહેરાતમાં સત્ય, ટ્રુથ ઇન એડવર્ટાઇઝિંગ જેવું કહે છે.
હા હા, બરાબર. બીજું, પેલો આંતરરાષ્ટ્રીય સરખામણીઓ અને રેન્કિંગનો જે મોહ છે ને, એમાંથી થોડું બહાર આવવાની જરૂર છે. અને એના બદલે દેશની પોતાની સ્થાનિક જરૂરિયાતો શું છે, કઈ માહિતી સરકારને નીતિ ઘડવા માટે ખરેખર ઉપયોગી થશે, એના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
અને ડેટા ભેગો કરવાની પદ્ધતિમાં સુધારાની વાત છે.
ચોક્કસ. મૂળભૂત ડેટા સંગ્રહ, જેમ કે નિયમિત અને સારી ગુણવત્તાવાળી વસ્તી ગણતરી, ઘરગથ્થુ સર્વેક્ષણો, ખેતીવાડીના સર્વેક્ષણો, આ બધા પર લાંબા ગાળાનું સતત રોકાણ કરવું ખૂબ જ જરૂરી છે. એ પાયો છે. સાથે સાથે માત્ર સત્તાવાર NSOના ડેટા પર જ નિર્ભર ન રહેતા માહિતીના અન્ય સ્ત્રોતોનો પણ ઉપયોગ કરવાનું વિચારવું જોઈએ. જેમ કે સેટેલાઇટ તસવીરો છે, મોબાઈલ ફોનનો ડેટા છે, એ બધામાંથી પણ ઘણું જાણી શકાય છે.
ટેકનોલોજીનો ઉપયોગ.
હા. અને છેલ્લે, એવી નીતિઓ બનાવવી જોઈએ જે ડેટામાં રહેલી અનિશ્ચિતતા સામે પણ ટકી શકે. મતલબ કે થોડો ઘણો ફેરફાર થાય તો પણ નીતિ નિષ્ફળ ન જાય.
આખી ચર્ચા પરથી ચિટાક મુખ્ય મુદ્દાઓ કે સંદેશાઓ એકદમ સ્પષ્ટ થાય છે. પહેલો તો એ જ કે આપણે આંકડાઓની પેલી ચોકસાઈના ભ્રમમાં બિલકુલ ના રહેવું જોઈએ.
બિલકુલ. આંકડા, ખાસ કરીને જ્યારે પેલા દશાંશ ચિહ્નો સાથે રજૂ થાય ને, ત્યારે આપણને લાગે કે ઓહો, કેટલી ચોકસાઈ છે. પણ વાસ્તવિકતા એ છે કે એની પાછળ ઘણી અનિશ્ચિતતા અને અંદાજો છુપાયેલા હોય છે. આ સમજવું ખૂબ જરૂરી છે, જેથી આપણે એના આધારે લેવાતા નિર્ણયોમાં વધારે પડતો આત્મવિશ્વાસ ન રાખીએ.
બીજો મહત્વનો મુદ્દો એ કે આંકડાકીય ક્ષમતા એ ખાલી કોઈ ટેકનિકલ બાબત નથી, પણ રાજ્યની શાસન કરવાની ક્ષમતાનો જ એક ભાગ છે. આ વાત મને બહુ ઊંડી લાગી.
સાચી વાત છે. વિચારો, જો કોઈ સરકાર પોતાના જ દેશના લોકો અને અર્થતંત્ર વિશે ભરોસાપાત્ર માહિતી જ ન મેળવી શકતી હોય, તો તે એમના માટે સારી, અસરકારક નીતિઓ કેવી રીતે બનાવી શકે? એટલે સારી આંકડાકીય વ્યવસ્થા એ સારા શાસનનો પાયો છે. NSOsમાં રોકાણનો જે અભાવ દેખાય છે, એ એક રીતે શાસનની જ નિષ્ફળતા ગણાય.
હા, આપણા ગુજરાત કે ભારતના સંદર્ભમાં પણ વિચારી શકીએ કે શું આપણી પાસે છેક પંચાયત સ્તર સુધી આવી સચોટ સમયસર માહિતી ઉપલબ્ધ છે ખરી?
બરાબર. ત્રીજો મુદ્દો પેલું જીડીપી અને રેન્કિંગનો જે એક પ્રકારનો જુવાળ છે એના વિશે. આપણે ઘણીવાર સમાચારમાં સાંભળીએ છીએ કે ભારતનો જીડીપી આટલો વધ્યો, આપણું રેન્કિંગ આટલું સુધર્યું, પણ શું એ ખરેખર સામાન્ય માણસના જીવનમાં આવેલા સુધારાનું સાચું ચિત્ર રજૂ કરે છે?
મોટો સવાલ છે આ.
આજ સવાલ જર્વેન ઉઠાવે છે કે જીડીપી પર વધુ પડતું ધ્યાન આપવાથી ક્યાંક આપણે શિક્ષણ, સ્વાસ્થ્ય, પર્યાવરણની સ્થિતિ, અસમાનતા જેવા માનવ વિકાસના બીજા અગત્યના પાસાઓને ઓછું મહત્ત્વ તો નથી આપી રહ્યા ને? પેલી રેન્કિંગની દોડમાં માપનની પ્રાથમિકતાઓ જ કદાચ બદલાઈ જાય છે.
હા,
કદાચ આપણે ખરેખર વિચારવાની જરૂર છે કે વિકાસનો અર્થ શું છે અને તેને માપવાના વધુ સારા, વધુ સર્વગ્રાહી રસ્તા કયા હોઈ શકે.
અને ચોથો મુદ્દો જે વારંવાર આવ્યો, આંકડા પાછળનું રાજકારણ, કે આંકડા ક્યારેય નિર્દોષ કે તટસ્થ નથી હોતા.
બરાબર. કોણ માહિતી ભેગી કરે છે, કોના માટે કરે છે, કયા હેતુથી કરે છે, આ બધું જ આંકડાને તેના અર્થઘટનને પ્રભાવિત કરે છે. એટલે આપણે જ્યારે પણ કોઈ આંકડો જોઈએ ત્યારે એ પૂછવું જરૂરી બને છે કે ભાઈ આ આંકડો આવ્યો ક્યાંથી, કોણે બનાવ્યો, શા માટે બનાવ્યો. આ એક પ્રકારની ડેટા સાક્ષરતા કેળવવી આપણા બધા માટે જરૂરી છે.
ડેટા સાક્ષરતા સરસ શબ્દ છે, જેથી આપણે આંકડાઓનો વિવેકપૂર્ણ ઉપયોગ કરી શકીએ.
ચોક્કસ.
પુસ્તકમાં કેટલાક વાક્યો કે વિચારો એવા છે જે ખરેખર યાદ રહી જાય અને આમ વિચારતા કરી મૂકે એવા છે.
હા, જર્વેનની લખવાની શૈલી એવી છે, ધારદાર છે. જેમ કે એક જગ્યાએ કહે છે, આપણે સારાંશમાંથી લઈએ તો, ખરો મુદ્દો એ નથી કે આંકડા ખરાબ છે, પણ એ છે કે આપણે ડોળ કરીએ છીએ કે તે સારા છે.
વાહ, સીધી વાત.
હા, આ સીધું આપણી આંખ ખોલે છે કે સમસ્યા ખાલી ડેટાની ગુણવત્તામાં જ નથી, પણ એનો ઉપયોગ કરનારાઓના વલણમાં પણ છે. આપણે પેલી અનિશ્ચિતતા સ્વીકારવા જ તૈયાર નથી હોતા.
અને પેલું બીજું વાક્ય, આંકડાકીય ક્ષમતા એ જ રાજ્યની ક્ષમતા છે. આ તો એકદમ સૂત્ર જેવું લાગે છે, શાસન અને ડેટા વચ્ચેનો સીધો સંબંધ જોડી આપે છે.
બીજું એક મહત્વનું અવલોકન જે મને ગમ્યું તે છે, આપણે ખોટા કારણોસર ખોટી વસ્તુઓ માપી રહ્યા છીએ. આ આપણને વિચારવા પ્રેરે છે કે શું આપણી માપવનની પ્રાથમિકતાઓ ખરેખર આપણી સ્થાનિક જરૂરિયાતોને અનુરૂપ છે, કે પછી આપણે ફક્ત આંતરરાષ્ટ્રીય સરખામણીઓ અને દાતાઓની માંગણીઓ પૂરી કરવા માટે જરૂરી આંકડા પાછળ દોડી રહ્યા છીએ.
અને આ પણ જબરજસ્ત છે, આંકડા ચોકસાઈથી નહીં પણ પુનરાવર્તન દ્વારા વિશ્વસનીયતા મેળવે છે. આપણે રોજબરોજ આ અનુભવીએ છીએ નહીં, કોઈ આંકડો વારંવાર મીડિયામાં આવે એટલે આપણે એને સાચો માની લઈએ છીએ, ભલે એની પાછળની હકીકત શું છે એ તપાસ્યું પણ ન હોય.
બરાબર. અને છેલ્લી પણ બહુ મહત્વની ચેતવણી, જ્યાં પુરાવા પોતે જ શંકાસ્પદ હોય ત્યાં પુરાવા આધારિત નીતિઓ પર આધાર રાખવો જોખમી છે. આજના ડેટા ડ્રિવન વિશ્વમાં જ્યાં બધું ડેટાના આધારે કરવાનું કહેવાય છે ત્યાં આ વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે.
તો આ બધી ચર્ચા પછી એમ કહી શકાય કે સામાન્ય માણસ માટે અથવા તો નીતિ ઘડનારાઓ માટે, પત્રકારો માટે આ પુસ્તકમાંથી શું નક્કર શીખ મળે છે? રોજિંદા જીવનમાં આ વિચારોનો શું ઉપયોગ થઈ શકે?
જો નીતિ નિર્માતાઓ માટે તો સંદેશ એકદમ સ્પષ્ટ છે, તમારી જે આંકડાકીય સંસ્થાઓ છે એનએસઓઝ, એમને મજબૂત બનાવો, એમાં લાંબા ગાળાનું ગંભીરતાપૂર્વકનું રોકાણ કરો. ખાલી જીડીપીના આંકડા પાછળ પડ્યા રહેવાને બદલે લોકોના જીવનને સીધી રીતે સ્પર્શતા હોય એવા બીજા માપદંડો, જેમ કે બાળ મૃત્યુદર, વીજળીની પહોંચ, પાણીની ગુણવત્તા, એના પર વધુ ધ્યાન આપો. પત્રકારો માટે શીખ એ છે કે આંકડાઓને ફક્ત ઉપરછલ્લી રીતે રજૂ ન કરો. એની પાછળની કહાણી શું છે, એની મર્યાદાઓ શું છે, કયા સંદર્ભમાં એ આંકડો આવ્યો છે એ સમજવાનો પ્રયાસ કરો. આ દેશે આટલા ક્રમનો કૂદકો માર્યો એ હેડલાઇન તો આકર્ષક લાગે, પણ એની પાછળ ખરેખર શું છે એ પૂછવું જરૂરી છે.
અને રોકાણકારો કે પછી આપણા જેવા સામાન્ય નાગરિકો માટે,
રોકાણકારોએ સત્તાવાર મેક્રો ઇકોનોમિક ડેટાનો ઉપયોગ કરતી વખતે અત્યંત સાવધાની રાખવી જોઈએ. શક્ય હોય તો પોતાની રીતે પણ થોડું સંશોધન કરવું જોઈએ. અને આપણા જેવા સામાન્ય નાગરિકો માટે મને લાગે છે કે સૌથી મોટી શીખ એ જ છે કે આપણે ડેટા સાક્ષરતા વિકસાવવી જોઈએ.
હા, એ ફરી આવ્યું.
હા, કોઈ પણ આંકડાકીય દાવા પર તરત વિશ્વાસ કરી લેવાને બદલે થોડો સવાલ ઉઠાવતા શીખવું, એના સ્ત્રોત વિશે, એ કઈ પદ્ધતિથી ગણાયો છે એ જાણવાનો પ્રયાસ કરવો, એક પ્રકારનો તંદુરસ્ત સંશયવાદ કેળવવો. જેમ કે જ્યારે કોઈ જોરશોરથી કહે કે અમારા રાજમાં ગરીબી આટલી ઘટી ગઈ, ત્યારે મનમાં સવાલ થવો જોઈએ ને કે ભાઈ, ગરીબી માપવાની પદ્ધતિ તો નથી બદલાઈ ને.
ખૂબ જ મહત્વની વાત, સંશયવાદ પણ તંદુરસ્ત. બહુ સરસ. આખી ચર્ચામાંથી તમારા માટે વ્યક્તિગત રીતે સૌથી મોટો બોધપાઠ કયો રહ્યો? કઈ વાત એવી છે જે તમને સૌથી વધુ સ્પર્શી ગઈ?
એમી રહે એવો સંદેશ પેલી આંકડાકીય નમ્રતાનો જ છે. આપણે આંકડાઓ પર કેટલો બધો આધાર રાખીએ છીએ, ઘણીવાર તો એમને લગભગ દેવ જેવા માની લઈએ છે, પણ એમની મર્યાદાઓ સમજવી અને એનો સ્વીકાર કરવો કેટલો જરૂરી છે તે આ પુસ્તક બહુ સારી રીતે સમજાવે છે. પેલું ઘાનાનું ઉદાહરણ મને હજી યાદ છે, કેવી રીતે ખાલી કાગળ પરના આંકડા બદલાવાથી દુનિયાની નજરમાં એ દેશની આખી આર્થિક ઓળખ જ બદલાઈ જાય છે. એ ખરેખર આંખ ઉઘાડનારું હતું.
અને મારા માટે બે બાબતો ખાસ નોંધપાત્ર રહી. એક, આંકડા અને શાસન વચ્ચેનો જે ગાઢ સંબંધ લેખકે બતાવ્યો છે કે સારા ભરોસાપાત્ર આંકડા વગર સારું શાસન કરવું કેટલું મુશ્કેલ છે. અને બીજું, આંકડા પાછળનું રાજકારણ અને અર્થકારણ. એ સમજવું કે આંકડા ક્યારે મૂલ્યમુક્ત નથી હોતા, એની પાછળ હંમેશા કોઈ હિતો, કોઈ દબાણો કામ કરતા હોય છે. આપણા દેશના સંદર્ભમાં પણ ઘણું બધું વિચારવા પ્રેરે છે.
અને અંતે કદાચ શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ. ખરાબ આંકડાની આ બધી સમજણ પછી જ્યારે આપણે આપણા દેશમાં કે બીજા કોઈ વિકાસશીલ દેશમાં આર્થિક વૃદ્ધિના મોટા દાવાઓ, ગરીબી ઘટાડાના આંકડા કે બીજા વિકાસના સૂચકો વિશે સાંભળીએ, ત્યારે શું આપણે તેને થોડા અલગ દૃષ્ટિકોણથી વધુ વિવેચનાત્મક રીતે જોવું જોઈએ?
હા, અને કદાચ એ પણ વિચારવું જોઈએ કે જીડીપી સિવાય બીજા કયા એવા સ્વીકૃત માપદંડો છે જેના પર આવી જ ઊંડી અને પ્રામાણિક નજર નાખવાની જરૂર છે.
બરાબર.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.